પ્રકરણ 5 દંડકારણ્ય. જ્યારે ભરત આમ પોતાના દિવસો નંદીગ્રામમાં રામનું સતત ધ્યાન કરતા કરતા ગાળતા હતા ત્યારે દૂર વનમાં ચિત્રકૂટ શિખર પર સીતા, રામ અને લક્ષ્મણ તેમની ભક્તિને અને તેમના સમર્પણ ભાવને વખાણી રહ્યા હતા. તેઓ પોતાની શાંત વનની પર્ણકુટીમાં સુખી હતા. એક દિવસ જયંત નામના એક મૂર્ખે રામના પરાક્રમને માપવાનો પ્રયત્ન કર્યો. કીડી સમુદ્રના ઊંડાણને માપવાનો પ્રયત્ન કરે તેના જેવું તેનું એ સાહસ મૂર્ખાઈ ભરેલું અને આપઘાત સમાન હતું. કેવળ તોફાનથી પ્રેરાઈને તેણે કાગડાનું રૂપ ધારણ કર્યું. સીતા રામની પાસે બેસીને વનના સુંદર દ્રશ્યને જોવામાં મશગુલ બની ગયા હતા. તે કાગડો સીતા પાસે આવ્યો અને તેણે સીતાના કોમળ પગના તળિયામાં ચાંચ મારી. સીતાના પગના તળિયામાંથી લોહી વહેવા લાગ્યું. લોહીના પ્રવાહને જોઈને રામે જમીન ઉપર પડેલા સૂકા ઘાસનું એક તણખલું ઉપાડીને કાગડા તરફ નાખ્યું. જેણે હાનિ ન કરી હોય તેવા કોઈને પણ રામ ઈજા ન પહોંચાડે, પણ જરૂર પડે અને તેમ કરવાની ફરજ પડે ત્યારે રાહુ પણ ચંદ્રને ગળી જાય છે નહીં વારું. રામે પણ તે જ કર્યું હતું. રામ કદી કોઈ નિર્દોષ માણસને ઈજા ન પહોંચાડે, પણ તે ઘાસનું તણખલું એક અગ્નિની વિશાળ જ્વાળા બની ગયું અને જયંત પ્રત્યે તે જ્વાળા ગઈ. જયંત જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં જ્વાળાએ નિર્દયતાપૂર્વક તેનો પીછો પકડ્યો. અસહાય અને ભયભીત બની કાગડાએ પોતાનું પૂર્ણ રૂપ ધારણ કર્યું. જયંત રામને પગે પડ્યો અને તેણે રામની ક્ષમા માગી. ઇન્દ્રને ખબર પડી કે તેમનો પુત્ર જ ગુનેગાર હતો. તેને પણ પોતાના પુત્રની ઉદ્ધતાઈ અને અપૂજ્ય ભાવ બદલ પશ્ચાતાપ થયો. જયંતે રામને સાષ્ટાંગ પ્રણિપાત કરીને ક્ષમા યાચી. તેણે કહ્યું, હું મૂર્ખ છું, મને મારા કૃત્યની અધમતાનો ખ્યાલ ન આવ્યો. મને તમારા ક્રોધમાંથી આ અગ્નિથી બચાવો. પોતાની જાતને આટલી બધી નમ્ર બનાવી દીધેલા બિચારા જયંત ઉપર રામને દયા આવી. તેને એક આંખે કાણો બનાવીને રામે તેને જીવતો જવા દીધો. જે ઘાસનું તણખલું અગ્નિ અસ્ત્ર બની ગયું હતું તેને રામે અક્રિય કરી દીધું. તે જીવ હતું તેવું તણખલું બની ગયું. પોતે ખૂબ અધમ ગુનો કર્યો હતો, છતાં રામે તેને નામની શિક્ષા કરીને જવા દીધો હતો. એટલે જયંતે રામનો આભાર માન્યો. તે લાંબા સમય સુધી ચિત્રકૂટ શિખર ઉપર રહ્યો, જ્યાં સીતા, રામ અને લક્ષ્મણ નિવાસ કરતા હતા. માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની દસમને દિવસે રામે તેને પોતાના નિવાસસ્થાનથી દક્ષિણ દિશામાં જવાની આજ્ઞા કરી. સીતાએ, રામે અને લક્ષ્મણે પણ ચિત્રકૂટનો ત્યાગ કર્યો. તેઓ મહામુનિ અત્રિના આશ્રમમાં આવી પહોંચ્યા. પોતાના આશ્રમમાં આવવાનો રામનો ઈરાદો રાખે છે તે વાત મુનિએ પોતાના શિષ્યો પાસેથી પહેલેથી જ જાણી લીધી હતી. જ્યારે રામ આશ્રમની નજીક આવી પહોંચ્યા ત્યારે મુનિ રામ, સીતા, લક્ષ્મણનું સ્વાગત કરવા વનને માર્ગે ખૂબ દૂર સામે ગયા. રામની કૃપા વડે અત્રિ એટલા બધા આનંદ વિભોર બની ગયા હતા કે તેમણે ખૂબ હર્ષાશ્રુ સારે તે બોલ્યા કે તમારા આગમનથી સાચે જ મારી ઉચ્ચતમ ઈચ્છા પરિપૂર્ણ થઈ છે. આજે મારા તપ ફળ્યા છે. તે દિવસે સાંજે અત્રિ મુનિએ પોતાના શિષ્યોની એક સભા ભરી અને તેના પ્રમુખ તરીકે રામ માટે એક ઉચ્ચ આસન મુકાવ્યું. તે દરમિયાન મુનિના પત્ની અનસુયા સીતાની જરૂરિયાતો પૂરી પાડી રહ્યા હતા. તે સીતાને પણ સભામાં લઈ આવે. પછી મુનિએ હાજર રહેલા શિષ્યો સમક્ષ તે પ્રસંગની પવિત્રતાનું, રામ, સીતા, લક્ષ્મણની શક્તિઓનું અને તે ત્રણના રૂપોમાં અવતરેલી દિવ્ય શક્તિઓનું વર્ણન કર્યું. અનુસૂયાએ સીતાના સદગુણોની પ્રશંસા કરી અને તેમણે નારીની ફરજો બાબતે તથા દરેક સ્ત્રીએ જે આદર્શોને વહાલા ગણાવ્યા જોઈએ તે આદર્શો બાબત પવિત્ર બોધ આપ્યો. સીતા બોલ્યા, દરેક વ્યક્તિમાં, હસ્તીમાં, પ્રાણીમાં સાહજિક રીતે નારી તત્વ રહેલું જ છે. જો કે જગતની રંગભૂમિ પર પુરુષો અને સ્ત્રીઓ પોતપોતાના નર અને નારી તરીકેના ભાગ ભજવે છે, પણ જ્યારે તેમના બળનો, લાગણીઓનો અને વલણોનો આપણે વિચાર કરીએ છીએ ત્યારે બધા જ મૂળભૂત રીતે નારી જાતિના છે. વિશ્વમાં એક મારા પતિ રામ જ નર તત્વ છે, પુરુષ તત્વ છે. તેમનામાં મારું અને તારું, શોક અને હર્ષ એવો કોઈ ભેદ નથી. તે મૂર્તિમાન બળ છે. સનાતન પુરુષ જાતિરૂપ પરમાત્મા સનાતન નારીરૂપ પ્રકૃતિને પરણ્યા છે. પ્રકૃતિ અનેક અને ભિન્ન ભિન્ન રૂપવાળી દેખાય છે, પણ વાસ્તવિક રીતે એક અભિન્ન અદ્વૈત છે. આમ સીતાએ અત્રિ મુનિના પત્ની અનસુયા આગળ રામ તત્વના સત્યને પ્રગટ કર્યું. રામ, સીતા અને લક્ષ્મણે અત્રિ મુનિના આશ્રમમાં ખૂબ સુખમય સમય ગાળ્યો. તેમણે આશ્રમવાસીઓને તથા શિષ્યોને સદાચારની અને સમસ્યાઓ બાબત સુંદર બોધ આપ્યો. પછી મુનિની રજા લઈને તેમણે જંગલમાં પોતાની મુસાફરી શરૂ કરી. જ્યારે તે ગયા ત્યારે આશ્રમવાસીઓએ શોકના આંસુ વહાવ્યા. તેમણે રામની સાથે વનમાં આગળ જવાનો નિર્ણયાત્મક પ્રયત્ન કર્યો, પણ જે આશ્રમ જીવન માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું તે જીવનને ચાલુ રાખવા માટે તેમને અટકી જવું પડ્યું. લાચાર હોય તેમને પોતાના હૃદયોના દિવ્ય સ્વામીને વિદાય જોવી પડી. શિકારની શોધમાં નીકળેલા, વનમાં પરિભ્રમણ કરતા, ભયાનક પશુઓની ગર્જનાના પડઘા વનમાં પડી રહ્યા હતા. અનેક પ્રકારના પીંછાવાળા પક્ષીઓ વૃક્ષ ઉપર બેસીને મધુર સંગીત રેલાવી રહ્યા હતા. દરેક પંખીનું સૌંદર્ય અને સંગીત ભિન્ન ભિન્ન અને વિશિષ્ટ હતું. તેમના કલરવ કાનને શાંતિ પામાડે તેવા હતા. એમ લાગતું હતું કે તેમણે રોમાંચના એક નવીન જગતમાં પ્રવેશ કર્યો. જ્યારે તેઓ ભીષણ ભવ્યતાના આ પ્રદેશમાંથી પસાર થયા હતા ત્યારે તેમની નજર એક સુંદર આશ્રમ ઉપર પડી, જેના મધ્યભાગમાં એક મનોહર મંદિર હતું. લક્ષ્મણ આગળ ચાલ્યા. તેમણે માર્ગમાં પડેલી ઝાડીઓને દૂર હડસેલી દઈ માર્ગને સ્વચ્છ કર્યો. માથા ઉપર લટકતી અને મુસાફરોને ઈજા પહોંચાડવા માટે ડરાવતી કંટકમય લતાઓને લક્ષ્મણે ભાંગી નાખી. તે સ્વચ્છ માર્ગે રામ અને સીતા હવે સહી સલામત પૂર્વક આવી શકે તેમ હતું. જ્યારે તેઓ આશ્રમના સીમાડા ઉપર આવી પહોંચ્યા ત્યારે તેમની નજરે એક મનોહર બાગ દેખાયો. તેમાંના ફળ વૃક્ષોની અને પુષ્પ વૃક્ષોની સારી રીતે દેખરેખ રાખવામાં આવી હતી. તેમને પ્રેમપૂર્વક ઉછેરવામાં આવ્યા હતા. તે વૃક્ષોના શિરોભાગ બહુ સુંદર અને મનોહર હતા. પાકા રસવાળા ફળોના વજન હેઠળ શાખાઓ નીચે વળેલી હતી. તે જોઈ સીતાને આનંદ થયો. તે થાક ભૂલી ગયા. તે રામની પાછળ ચાલતા હતા અને આસપાસની પ્રકૃતિના રોમાંચને ઝીલતા હતા. જ્યારે કેટલાક આશ્રમવાસીઓએ તેમને આવતા જોયા ત્યારે તેઓ ત્વરાપૂર્વક પોતાના ગુરુ પાસે દોડ્યા. રામનું, સીતાનું અને લક્ષ્મણનું સ્વાગત કરવા ગુરુ ઝડપભેર મુખ્ય દરવાજે આવ્યા. તેમની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. અતિથિઓનું યોગ્ય સ્વાગત આતિથ્ય કરવામાં આવ્યું. તેમને અંદર લઈ જઈ તાજા બનાવી દે તેવા ઠંડા પીણા આપવામાં આવ્યા. તેમની આગળ સ્વાદિષ્ટ કંદમૂળ મૂકવામાં આવ્યા. આદર સત્કારથી અતિથિઓ ખૂબ રાજી થયા. તેમણે તે સાદો નાસ્તો કર્યો. સાંજે તેમણે સ્નાન અને સાયમ સંધ્યા કરી. રામે આશ્રમવાસીઓ સમક્ષ આચારના અને વર્તનના અનેક આદર્શો ઉપર પ્રવચન કર્યું. તેમણે આશ્રમવાસીઓને કહ્યું કે તમને હેરાન પરેશાન કરતી શંકાઓ બાબત તથા ધર્મશાસ્ત્રોના અર્થઘટનના અઘરા મુદ્દાઓ પર તમે પ્રશ્નો પૂછી શકો છો. તેમણે ખૂબ ઉત્સાહપૂર્વક તે તક ઝડપી લીધી. રામે પણ સરળ અને સંતોષકારક શબ્દોમાં ખાતરીપ્રદ સ્પષ્ટ સમજૂતીઓ આપી. ખરેખર આશ્રમવાસીઓએ પૃથ્વી ઉપર સ્વર્ગનો અનુભવ કર્યો. તેઓ પરસ્પર આનંદપૂર્વક કહેવા લાગ્યા કે રામની હાજરીએ સ્વર્ગમાં ખુદ ભગવાન સાથે સાધેલા સંપર્કની ઉન્નતિકારક અનુભૂતિ છે. જ્યારે પરોળ થયું ત્યારે રામે, સીતાએ અને લક્ષ્મણે સ્નાન તથા પ્રાતઃ સંધ્યા કરી. આશ્રમવાસીઓએ રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ તેમણે કહ્યું કે લોકોએ કોઈને પોતાના વ્રતોના, પ્રતિજ્ઞાઓના અને નિશ્ચયોના પાલનમાં અવરોધ ન કરવો જોઈએ. અમે નિર્ણય કર્યો છે કે અમારે કોઈ પણ આશ્રમમાં કે સ્થાનમાં એક રાત કરતા વધારે ન રહેવું. જ્યારે તેમણે પોતાની મુસાફરી ફરી પાછી શરૂ કરી અને તેઓ જંગલમાંથી પસાર થતા હતા ત્યારે વિરાધ નામનો ભયંકર રાક્ષસ ઓચિંતો દેખાયો અને તે તેમના પ્રત્યે ભયંકર રીતે ધસ્યો. તેમને જોઈ સીતા સ્વાભાવિક રીતે જ ભય પામ્યા, પણ થોડા જ સમયમાં તેમણે હિંમત એકઠી કરીને વિચાર કર્યો કે જ્યારે સિંહ સમાન રામ મારું રક્ષણ કરવા મારી પડખે છે ત્યારે આ લંગડા શિયાળથી ડરવાનું મારે કોઈ કારણ જ નથી. તે ભલે કરજે. તે રામની પાછળ ઉભા રહ્યા અને શું બને છે તે નિહાળવા લાગ્યા. તે દરમિયાન લક્ષ્મણે પોતાના ધનુષ્યમાંથી રાક્ષસને એક તીક્ષ્ણ બાણ માર્યો. થોડા જ સમયમાં તેમણે તેના ઉપર અનેક અસ્ત્રોની વૃષ્ટિ કરી. જ્યારે વિરાધ બાણોથી ઘાયલ થયો ત્યારે તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને મૂર્તિમાન મૃત્યુ તથા વિનાશરૂપ બનીને તે લક્ષ્મણ ઉપર કૂદ્યો. રામે જોયું કે પોતાના ભાઈ યુદ્ધ કરીને થાકી ગયા હતા, એટલે તેમણે પોતાના બળવાન ધનુષ્ય ઉપર અર્ધચંદ્ર સમાન બાણ ચડાવ્યો અને રાક્ષસ ઉપર છોડ્યો. રાક્ષસ જે ત્રિશૂળને આમ તેમ મિસ્સો હતો તેના તે બાણે કટકા કરી નાખ્યો અને પછી તે બાણે રાક્ષસના મસ્તકને છેદી નાખ્યું. તે જ વખતે તેના પડેલા મરદામાંથી એક તેજસ્વી સ્વર્ગીય આકૃતિ પ્રગટ થઈ. પોતાના દિવ્ય સ્વામી કુબેરના શાપથી વિરાધ પૃથ્વી પરનો રાક્ષસ બન્યો હતો. તે કુબેરની સેવા કરતા ગાંધર્વોમાંનો એક હતો. પાછળથી દયા લાવીને કુબેરે તેને કહ્યું હતું કે જ્યારે તું રામના બાણથી મૃત્યુ પામીશ તે જ ક્ષણે તું રાક્ષસ મટી જઈશ અને પાછો ગાંધર્વ બની જઈશ. તે ગાંધર્વ પોતાના ઉદ્ધારક રામને પગે પડ્યો. તેણે રામની ખૂબ સ્તુતિ કરી અને પછી ગાંધર્વ લોકમાં ચાલ્યો ગયો. રામે જમીન ઉપર પડેલા રાક્ષસના વિશાળ દેહને દાટી દીધો અને તેની મરણોત્તર ક્રિયા કરી. તે જ વખતે તે સ્થળ ઉપર વૃષ્ટિ થઈ. જાણે કે તે કરુણા જોઈને દેવો હર્ષાશ્રુ ન વહાવતા હોય। પછી રામે શરભંગ મુનિના આશ્રમમાં પ્રવેશ કર્યો। જ્યારે તેઓ આશ્રમમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે તાપસો અને મુનિઓ રાક્ષસરાજ રાવણના આક્રમણોથી થતા જુલમ વિશે વાતો કરી રહ્યા હતા। જ્યારે તે તાપસોને અને મુનિઓને તેમની મુલાકાતનો અર્થ સમજાયો ત્યારે તેમને ખાતરી થઈ ગઈ કે હવે અમારા ભયનો જલ્દી અંત આવશે। જ્યારે શરભંગ મુનિએ રામની દિવ્ય મનોરમૂર્તિ જોઈ ત્યારે તે ભાગ્યે જ પોતાની આંખોને સાચી માની શકે। તેમને શંકા થઈ કે આ સ્વપ્ન છે કે ભ્રાંતિ છે, કે અતિશય ધ્યાન કરવાને પરિણામે થતો કોઈ વિચિત્ર અનુભવ છે। પણ થોડા સમયમાં તેમને પોતાના સદભાગ્યની વાસ્તવિકતાનો ખ્યાલ આવી ગયો। પોતાની લાંબા સમયની ઈચ્છા પૂર્ણ થવાથી તે આનંદ વિભોર બની ગયા। તેમને લાગ્યું કે છેવટે મારી તપસ્યા ફળી છે। તેમણે તે ત્રણેયનું ખૂબ જ આતિથ્ય કર્યું। પોતાના હૃદયને સંતોષ થાય ત્યાં સુધી મુનિએ રામના ગુણગાન કર્યા। હે રામ, ઋષિ મુનિઓના મનને તૃપ્ત કરી દેતા જળ ઉપર ભવ્યતાપૂર્વક ગતિ કરતા તમે સ્વર્ગીય રાજહંસ છો। હર્ષ, આજે મેં જીવનનું લક્ષ્ય સિદ્ધ કર્યું છે। હે રામ, હું આધ્યાત્મિક સાધના જાણતો નથી, મેં માત્ર પ્રેમના માર્ગ દ્વારા જ તમારી પ્રાપ્તિ કરી છે। હવે મારી આંખોને તમારા દર્શન થયા છે, તેમને બીજું કશું જોવાની જરૂર નથી। તમે તે દિવસે વચન આપ્યું હતું કે હું મુનિઓની ઈચ્છાઓ પરિપૂર્ણ કરીશ, ઠીક હવે તમારે વચન પાળવાનું છે। મારી આ ઈચ્છા છે કે મારો પ્રાણ આ દેહ છોડી દે ત્યાં સુધી તમે તમારા આ ખૂબ મનોહર રૂપમાં મારી સાથે ઉભા રહો। તમારું દર્શન કરતા કરતા હું મારા શરીરને છોડી દેવા માંગુ છું, એવી તેમણે વિનંતી કરી। થોડી જ મિનિટોમાં એક ચિતા રચવામાં આવી। મુનિ ઉદાસીન બનીને ચિતાની ટોચ ઉપર બેઠા। ચિતા સળગાવવામાં આવી। મુનિની આંખો રામ દર્શનના આનંદથી ચમકતી હતી, પોપચા ઉઘાડબીડ કરતા ન હતા, દ્રષ્ટિ સ્થિર બની ગઈ હતી। પોતાના હૃદયમાં રામની, સીતાની અને લક્ષ્મણની મૂર્તિઓ સ્થિર કરીને શરભંગે પોતાના દેહને ભસ્મીભૂત બનાવી દીધું। છેવટ સુધી જે રામને તે પૂછતા હતા તેમના રૂપનું પ્રતિબિંબ મુનિના હૃદયના નીલ શાંત જળોએ પાડ્યું હતું। તેમનો આત્મા પોતાની સામે ઉભેલા વૈશ્વિક પરમાત્મામાં વિલીન થઈ ગયો। જોકે શરૂઆતમાં આશ્રમવાસીઓ પોતાના ગુરુની વિદાયથી શોક કરી રહ્યા હતા, પણ થોડા જ વખતમાં તેમને ખ્યાલ આવી ગયો કે વિરલ આશીર્વાદનું અદ્વિતીય સદભાગ્ય પોતાના ગુરુને સાંપડ્યું હતું। ભગવાન પોતે માનવ રૂપમાં તેમની સમક્ષ આવ્યા હતા અને મુનિને પોતાની ભવ્યતામાં અને પ્રકાશમાં વિલીન કરી દીધા હતા। તેમને લાગ્યું કે અમે પણ તે કૃપાદાનમાં ભાગીદાર બન્યા છીએ। તેમણે રામની અનેક પ્રકારે સ્તુતિ કરી। ગુરુજીની ભસ્મ હાથમાં લઈને તેમણે પૂજ્ય ભાવપૂર્વક તથા આભાર વૃત્તિપૂર્વક પોતાના કપાળ ઉપર તે ભસ્મનો લેપ કર્યો। શરભંગના ચિતા પ્રવેશના સમાચાર સાંભળીને બીજા આશ્રમોના રહેવાસીઓ પણ તે આશ્રમમાં આવ્યા। તેઓ રામને પગે પડ્યા। તેમણે રામની અને તેમના કરુણામય જીવન કાર્યની પ્રશંસા કરી। તે બોલ્યા, હે નાથ, શરભંગ કેટલા નસીબદાર છે! આ વિસ્તારમાં ઘણા મુનિઓ રાક્ષસોની અતૃપ્ત ક્રૂરતાનો ભોગ બની ગયા છે, પણ શરભંગને તો ભગવાને પોતે આશીર્વાદ આપ્યા। તેમણે પોતાનો દેહ અને પોતાનું જીવન ભગવાનને સમર્પિત કરી દીધા। હે નાથ, અમને આ ક્રૂર શત્રુઓથી બચાવો। આ રાક્ષસોની સતામણીથી મુક્ત બનીને અમે અમારી આધ્યાત્મિક સાધનાઓમાં પ્રગતિ કરી શકીએ એવું કરો। છેવટે અમે જે ફળ માટે પ્રયાસ કરીએ છીએ તે અમને કૃપાપૂર્વક આપો, અમારી દ્રષ્ટિમાં આપની હાજરી। તે દરમિયાન સુતીક્ષ્ણ નામના મુનિએ આગળ આવીને રામને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા। તે વિખ્યાત મુનિ અગસ્ત્યના શિષ્ય હતા। તે અદ્વિતીય ભક્ત હતા। તેમનું મન રામ પ્રત્યેના પ્રેમથી સંતૃપ્ત હતું। તેમને સુસ્થિર શ્રદ્ધા હતી કે માત્ર પ્રેમ દ્વારા જ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે। રામ સિવાય ભગવાનના બીજા કોઈ પણ રૂપનું ચિત્ર તે પોતાના મનસ્ચક્ષુ સમક્ષ લાવી શકતા નહીં। પોતાની એક ક્ષણ પણ વ્યર્થ ન થાય તેટલા માટે આંખનો પલકારો માર્યા વગર તે રામને એકાગ્ર દ્રષ્ટિથી જોઈ રહ્યા। રામના દર્શનથી તેમનું હૃદય ભક્તિમાં દ્રવિત થઈ ગયું। તે બોલ્યા, હે નાથ, શું તમે મને આશીર્વાદ આપવા માટે આટલે દૂર આવ્યા છો? મને શું તમને તમારા પ્રેમ સ્વરૂપમાં લીન નહીં બનાવી દો? તમે આ પૃથ્વી ઉપર આ સગુણ રૂપે પધાર્યા છો, છતાં પણ શું તમારી એવી ઈચ્છા છે કે મારે તમારા નિર્ગુણ રૂપને જ પૂછવું? ના, હું આ નામ રૂપને ચાહું છું। મને કોઈ વિધિ આવડતી નથી। હું માત્ર એટલું જ જાણું છું કે પ્રેમ સ્વરૂપ એવા તમે માત્ર પ્રેમથી જ પ્રાપ્ત થાવ છો। તીવ્ર આકાંક્ષાથી જ ભગવાન મળે છે। મને કહો, શું તે પૂરતું નથી? હે જન્મ મૃત્યુની પીડામાંથી ઉગારનાર, પ્રેમ દ્વારા ભગવાનની સેવા જેવી પ્રભાવશાળી બીજી કોઈ પૂજા નથી। નહીં વારો, તમારા ગુણ ગાવા, તમારું ધ્યાન કરવું અને તે પ્રક્રિયા દ્વારા અવર્ણનીય આનંદ પ્રાપ્ત કરવો, આનાથી વધારે આનંદ બીજી કઈ વસ્તુ આપી શકે? પોતે ક્યાં છે અને પોતે શું કરી રહ્યા છે તેના ખ્યાલ સિવાય સુતીક્ષ્ણ નૃત્ય કરવા લાગ્યા. તેમની આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહેવા લાગ્યો. તે જે આનંદ અંદર અનુભવી રહ્યા હતા તેનાથી અજ્ઞાત લોકોને તે પાગલ લાગ્યા. રામ મુનિના અંદરના આવેગને જાણતા હતા. તેમણે મુનિને પોતાની પાસે ખેંચી તેમને પ્રેમપૂર્વક આલિંગન આપ્યું. મુનિને ભાનમાં લાવવા માટે રામે મૃદુ મધુર શબ્દો ઉચ્ચાર્યા. જ્યારે રામ તેમના હાથ પકડી રહ્યા હતા ત્યારે તે મહાન મુનિ સમાધિની પરમ સ્થિતિમાં ડૂબી ગયા. તે અવિચલ્ય અવિચલિત પુતળા જેવા બની ગયા. રામ તેમને ભાનમાં લઈ આવ્યા. ભાનમાં આવતા વે તેમણે રામને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. તેમણે પોતાના બે હાથ મસ્તક પર જોડ્યા અને પૂજ્ય ભાવનાપૂર્વક પોતાનો આનંદ વ્યક્ત કર્યો. તે બોલ્યા, નાથ, જે ભ્રાંતિના વનમાં રઝળે છે તેને બાળી નાખનાર તમે દાવાગ્નિ છો. સજ્જનોના હૃદય કમળ સૌંદર્યમાં અને સુગંધમાં ખીલી ઉઠે છે તે માટેના તમે સૂર્યમંડળ છો. તમે રાક્ષસરૂપી હાથીઓના ઝુંડનો વિનાશ કરનાર વનરાજ એટલે કે સિંહ છો. હર્ષ શોક ભરેલા જન્મ મરણના ચક્રમાં ઉડનાર પંખીનો વિનાશ કરનાર તમે ગરુડ છો. હે નાથ, તમારી આંખો કમળ સમાન મનોહર છે. મારી આંખો તમારા પ્રકાશમય રૂપના સકળ સૌંદર્યનું પાન કરવા અશક્તિમાન છે. સીતાની આંખો રૂપી બે ચકોર પંખીઓને આનંદિત કરવા માટે શીતળ ચાંદની વરસાવનાર તમે ચંદ્ર છો. શંકાગ્રસ્ત માણસોના અને નાસ્તિકોના મનમાં પેદા થનાર સર્પોની શિકાર કરનાર તમે ગરુડ છો. જ્યારે તમારી આંખોનો નાનકડો દ્રષ્ટિપાત તેના ઉપર પડે છે ત્યારે સર્વ ક્રૂરતા ગૂંચવાડા અને વિપત્તિ બળીને ખાક થઈ જાય છે. તેમણે આમ અનેક પ્રકારે રામની પ્રશંસા કરી અને તે તક મળવાથી સુતીક્ષ્ણ મુનિને ખૂબ આનંદ થયો. રામના દર્શન કરવાની અને પોતાના હૃદયમાં તેમની મૂર્તિને સુસ્થિર રીતે સ્થાપવાની તક તેમણે ઝડપી લીધી. તેમને સમયનું અથવા દેહની જરૂરિયાતનું કશું જ ભાન રહ્યું નહીં. રામના પ્રકાશનું દર્શન અને પાન કરતી વખતે તેમણે આંખોનો એક પણ પલકારો માર્યો નહીં. થોડાક સમય સુધી રામે તેમની સામે જોયા કર્યું. પછી તેમના ખભા ઉપર પોતાના હાથ મૂકીને રામે તેમને ઉભા કર્યા અને રામ બોલ્યા, સુતીક્ષ્ણ, તમારામાં બધા સદગુણો છે. તમે મારી પાસેથી ઈચ્છિત વરદાન માંગો, હું તમારી ઈચ્છા પૂર્ણ કરીશ. મુનિએ જવાબ આપ્યો, હે દીનવત્સલ, હે અનાથોના નાથ, મારી આ ઈચ્છા છે. સીતા અને લક્ષ્મણ સાથે તમે હંમેશા મારા હૃદયના ઊંડાણમાં નિવાસ કરો. રામે તથાસ્તુ કહ્યું. પછી તેમની સાથે રામ અગત્યના આશ્રમમાં ગયા. સીતા અને લક્ષ્મણ તેમની પાછળ પાછળ ચાલ્યા. થોડેક દૂર ચાલ્યા પછી તેમણે પાસે વહેતી નદીનો રવ સાંભળ્યો. જ્યારે તેઓ નદી પાસે ગયા ત્યારે તેમણે વહેતા પાણીની પેરેપાર એક પર્વતનું શિખર જોયું. મધ્યમાં સુંદર પુષ્પ ઉદ્યાનો હતા. સરોવરની મધ્યમાં ખીલેલા કમળ જેવો અગસ્ત્યનો આશ્રમ સુગંધી પુષ્પોની શેતરંજી ઉપર હોય એમ લાગ્યું. તે દ્રશ્યના સૌંદર્યને વર્ણવવાની શક્તિ શબ્દોમાં નથી. તે મનોહર દ્રશ્યને જોઈને સીતા, રામ અને લક્ષ્મણ દિગ્મૂળ બની ગયા. તે આશ્રમનું વાતાવરણ એવું તો આશ્ચર્યજનક રીતે આધ્યાત્મિક હતું કે સ્વભાવથી જ એકબીજાના શત્રુ એવા જળચર પ્રાણીઓ, સ્થળચર પ્રાણીઓ, દરેક જાતના પશુ પંખીઓ ભય અને વેરવૃત્તિ ત્યજીને એકબીજાની સાથે રહેતા હતા અને ક્રીડા કરતા. નદીના તટ ઉપર બેસીને ધ્યાનમાં નિમગ્ન થયેલા એવા અનેક તાપસોને અને મુનિઓને તેમણે દીધા. જ્યારે તેઓ આશ્રમની નજીક આવી પહોંચ્યા ત્યારે સુતીક્ષ્ણ તે સુખપ્રદ સમાચાર ગુરુજીને આપવા માટે આગળ દોડ્યા. ગુરુને પગે પડીને તે બોલ્યા, હે મહાન ગુરુ, હે દયાસાગર, સીતા અને લક્ષ્મણ સાથે દયામૂર્તિ રામ અયોધ્યાના રાજકુમાર આપણા આશ્રમમાં આવી રહ્યા છે. રાત દિવસની દરકાર કર્યા વગર વર્ષો સુધી આધ્યાત્મિક સાધના દ્વારા તમે જેમના દર્શનની ખોજ કરી રહ્યા હતા તે તમારી પાસે આવ્યા છે. આહ, આજનો દિવસ કેવો ધન્ય છે. આ આપણું કેટલું મોટું સદભાગ્ય. સુતીક્ષ્ણ પોતાની જાતને ભૂલી ગયા અને આનંદ વિભોર બની ગયા. તે સાંભળી અગસ્ત્ય એકદમ પોતાના આસન ઉપર ઉભા થયા અને ઝડપથી બહાર આવ્યા. તેમણે ત્રણેય જણને પોતાની તરફ આવતા જોયા. મુનિની આંખોમાં આંસુ ઉભરાયા. નાથ, નાથ બોલીને તે આગળ દોડે ને રામને ભેટી પડે. રામને આલિંગનમાંથી મુક્ત કરવા તે ઈચ્છતા ન હતા. જેમ લતા વૃક્ષના થડને બાજી પડે તેમ તે રામને વળગી પડીને ઉભા રહ્યા. જ્યારે અગસ્ત્ય રામને, સીતાને અને લક્ષ્મણને પોતાના આશ્રમમાં લઈ ગયા ત્યારે તે પોતાના હૃદયમાં ઉભરાતા આનંદને સમાવી શક્યા નહીં. મુનિએ તેમને ઉચ્ચ આસન ઉપર બેસાડ્યા. તેમણે મીઠા મૂળ ફળ મંગાવ્યા અને નાસ્તો કરાવ્યો અને પછી તેમણે રામને તેમણે કરેલી મુસાફરી બાબત પૂછ્યું. રામના જવાબોને અગસ્ત્ય આંખો બંધ કરીને આનંદપૂર્વક સાંભળતા હતા. તેમની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાતા હતા, તેમના મુખ ઉપર સુખમય સ્મિત ફરકતું હતું. છેવટે તે બોલ્યા, હે નાથ, મને ખાતરી થઈ ગઈ છે કે મારાથી વધારે ધન્ય માણસ બીજો કોઈ નથી. ભગવાન નારાયણ પોતે મારી સામે પધાર્યા છે, તે મારા આશ્રમમાં રહે છે. આભાર વૃત્તિ યુક્ત અને ભક્તિપૂર્ણ શબ્દોમાં તેમણે પોતાના આનંદને વ્યક્ત કર્યો. રામ બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, મારી તમારી પાસે કશું ગુપ્ત રાખવાનું નથી. હું વનમાં શા માટે આવ્યો છું તે તમે સારી રીતે જાણો છો. મુનિઓની અને તાપસોની તપસ્યામાં અવરોધ કરનાર રાક્ષસોની જાતિનો હું સંવાર કેવી રીતે કરું અને ભગવાન સમર્પિત સેવકોને રાક્ષસોના જોખમોમાંથી કેવી રીતે બચાવું તે વિશે મને માર્ગદર્શન આપો. હું તે મુજબ જ કરીશ. હું તમારી સલાહની રાહ જોઈને અહીં ઉભો છું. શીતળ હેમંત ઋતુમાં કમલ પુષ્પો ચીમળાઈ જાય છે અને મરી જાય છે. રાક્ષસોને ચીમળાઈ જવાની અને મરી જવાની ઋતુ હવે પાસે આવી ગઈ છે. રામના તે શબ્દો સાંભળીને અગસ્તે સ્મિત કર્યું. તે બોલ્યા, નાથ, તમે સર્વજ્ઞ છો, છતાં તમે મને શા માટે પૂછો છો કે તે મને સમજાતું નથી. તમે મને આશીર્વાદ આપી રહ્યા છો કે મારી પરીક્ષા કરી રહ્યા છો. તેનો નિર્ણય કરવા માટે હું અસમર્થ છું, છતાં પણ તમારા દર્શનના, સ્પર્શના અને સંભાષણના પ્રભાવથી હું તમારા પ્રશ્નનો અર્થ પકડી શક્યો છું. તે પણ તમારી કૃપા છે. તમારી સૃષ્ટિરૂપ, તમારી પુતળી જેવી, તમારી દાસીઓ એવી માયા સદા સર્વદા તમારી ભમરનો ઈશારો જોતી જોતી તમારે પગે પડીને તમારી આજ્ઞાઓનું પાલન કરવા ખડે પગે તૈયાર રહે છે. તમે આપેલી કુશળતા વડે માયા પૃથ્વી ઉપર અને સ્વર્ગમાં બધા પ્રાણીઓનું સર્જન કરે. તમારી માયાને જીતવી કઠિન છે. તે પ્રાણીઓને પાર વગરની હેરાનગતિ આપે છે. તેની યુક્તિ પ્રયુક્તિઓના શિકાર બનનાર લોકોને તે ખૂબ સતાવે છે. બધા આ હકીકત જાણે છે. તમારી માયા ફિક્સ વૃક્ષ જેવી છે, જે બધે પ્રસરી ગયેલી છે. વિશ્વના ગોળાઓ તે વૃક્ષના ફળો છે. વિશ્વમાં રહેલા પ્રાણીઓ અને પદાર્થો તે ફળોમાં રહેતા જીવ જંતુઓ કે કીડા છે. ફળ બહારથી સુંદર દેખાય છે, પણ જ્યારે તેને ખોલવામાં આવે છે ત્યારે તેમાં તરવરતા સેંકડો કીડાઓ નજરે પડે છે. આ બાહ્ય જગતમાં અને તેના ક્ષણભંગુર પદાર્થોમાં આસક્તિ વાળા લોકો તમારાથી ભય પામે છે, કારણ કે કાળ રૂપે તમે તેમની ક્રૂર યોજનાઓનો વિનાશ કરો છો. વિશ્વ પોતે તમારી વાસ્તવિકતા ઉપર આરોપિત એક દેખાવ માત્ર છે. રામ, બધા જગતો તમને પૂજે છે. તમે સામાન્ય માનવીની પેઠે મારા સલાહ સૂચનો માગો છો, માણસોની પેઠે તમે મારી પ્રશંસા કરો છો, તેથી મને હસવું આવે છે. અત્યારે હવે મને કશાની દરકાર નથી. મારી ઈચ્છા છે કે સીતા અને લક્ષ્મણ સાથે તમે આશ્રમમાં રહો. હું એ જ વરદાન માંગુ છું. હું હંમેશા તમારા સગુણ રૂપને પસંદ કરું છું, નિર્ગુણ રૂપને નહીં. હું તે સિદ્ધાંતમાં માનું છું અને તેનો ઉપદેશ કરું છું. તે મારો આદર્શ છે, તે મારું પ્રિય લક્ષ્ય છે, મારી અભિપ્સા પણ છે. એટલે તમે મને આ વરદાન આપો. તમારા ભક્તોને ઉચ્ચ સ્થાન આપવું અને પોતે કશું જાણતા ન હો તેમ એક બાજુએ પશ્ચાદભૂમિમાં સરકી જવું એ તમારી એક લીલા છે. પણ મને ઉન્નત ન કરશો, ઊંચે ન ચડાવશો, મારા સલાહ સૂચનો ન માગશો. તમારી ઈચ્છાઓને સ્વીકારવી અને તમારા પગલાને અનુસરવા એ મારી ફરજ છે. હે પિતા, મને તમારી માયામાં ફસાવશો નહીં, અહંકારની ભ્રમણામાં મને સપડાવશો નહીં, મને તમારી લીલાનું લક્ષ્ય બનાવશો નહીં. તે સાંભળી રામ બોલ્યા, હે પૂજ્ય મુનિ, આ પ્રદેશના તમે ભૂમિયા છો એટલે મારે રહેવા માટે કઈ જગ્યા પસંદ કરવી તે મને જણાવો. તેમાં શી હરકત છે? દરેક જણ તમારી પાસેથી એવી અપેક્ષા તો રાખે જ ને. વારો, અગત્યે જવાબ આપ્યો. સ્વામી, તમે મને આજ્ઞા કરી છે એટલે હું તરત જ તેનું પાલન કરીને તમને જવાબ આપીશ. અહીંથી થોડે જ દૂર પવિત્ર ગોદાવરી નદી વહે છે. યુગોથી તે નદી મુક્ત રીતે વહી રહી છે, જેના પાણી કદી સુકાતા નથી. તે નદીની પાસે દંડકારણ્ય છે. જ્યારે તમે ત્યાં નિવાસ કરીને તે સ્થાનને પાવન બનાવશો ત્યારે ત્યાં સંતોષપૂર્વક અને સુખપૂર્વક રહેતા ઋષિ મુનિઓને તમે આશીર્વાદ આપ્યા છે એમ ગણાશે, કારણ કે તે વન પ્રદેશ અને તેનો રાજા એક શાપથી પીડાય છે. તે સાંભળીને રામ વચ્ચે બોલ્યા, ગુરુજી, સીતા તે શાપની કથા સાંભળવા ઈચ્છા રાખે, મને આ કથા વિગતવાર કહો. અગત્યે તે વિનંતીનો મર્મ સમજી ગયા અને બોલ્યા, હે સનાતન વિશ્વ લીલાના નિયામક સૂત્રધાર, એક સમયે પંચવટી પ્રદેશમાં દુકાળ પડ્યો હતો. બધા મુનિઓ અને તપસોએ ગૌતમ મુનિના આશ્રમમાં આશ્રય લીધો. પોતાની તપસ્યા વડે યોગ શક્તિથી પ્રાપ્ત કરેલા ગૌતમ તેમની બધી જરૂરિયાતો પૂરી પાડતા હતા. દુકાળ પતી ગયા પછી બધા મુનિઓ પોતાના નિવાસ સ્થાને જવાનો નિર્ણય કર્યો. પણ તેમાંના કેટલાક જુઠ્ઠા દંભી તપસો પણ હતા. તેમણે કાવતરું કરીને ગૌતમને બદનામ કરવાની યોજના કરી અને તેઓ એક મરવા પડેલી ગાયને આશ્રમના ઉદ્યાનમાં એક લીલાછમ મનોહર સ્થાનમાં લઈ આવ્યા. ગૌતમે જોયું કે ગાય દાંખળી પરથી એક સુંદર ફૂલને ખાવાની તૈયારીમાં હતી। તેમણે તે ગાયને હાંકી કાઢવાનો પ્રયત્ન કર્યો, પણ મુનિનો પહેલો ધક્કો વાગતા જ ગાયે પ્રાણ છોડી દીધા। કાવત્રખોર તાપસોએ તરત જ તેમને ગૌ હત્યાનું પાપ લાગ્યું છે તેમ કહ્યું। તેમણે ગૌતમનો જ્ઞાતિ બહાર રહેલા ક્ષુદ્રની જેમ નાસ્તિકની જેમ તિરસ્કાર કર્યો। ગૌતમે શોધી કાઢવાનો પ્રયત્ન કર્યો કે ગાય પોતાના ધક્કાને કારણે મરી ગઈ હતી કે પછી તેનું આયુષ્ય પૂરું થઈ જવાને કારણે મરી ગઈ હતી। આ મહત્વના પ્રશ્નનો જવાબ શોધી કાઢવા માટે તે ઊંડા ધ્યાનમાં બેઠા। થોડા જ સમયમાં તેમને માલુમ પડ્યું કે આ તો તાપસ શત્રુઓએ રચેલી એક યુક્તિ હતી। તેમના અધમ તિરસ્કાર પાત્ર સ્વભાવ પ્રત્યે ગૌતમને ખૂબ અણગમો પેદા થયો અને તે બોલ્યા, આવા નીચ મનવાળા પુરુષોથી દૂષિત બનેલા આ સ્થાનમાં કોઈ સારા સંતો આવીને રહેશે નહીં, તે યક્ષ રાક્ષસોનું નિવાસ સ્થાન બની જશે। એક બીજી ઘટનાએ આ શાપની અસરમાં વૃદ્ધિ કરી દીધી। આ પ્રદેશના રાજા દંડે પોતાના ગુરુ ભૃગુની પુત્રી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો। પોતાની પુત્રીએ કરુણતાપૂર્વક કહેલી વિતક કથા ભૃગુએ સાંભળી ક્રોધના આવેશમાં તેમણે આ પ્રદેશ ઉપર ધૂળનો વરસાદ વરસાવ્યો, એટલે આ પ્રદેશમાં ખૂબ કાદવ ભરાઈ ગયો અને સમય જતા તે ગાઢ જંગલ બની ગયું। તે દુષ્ટ રાજાના નામ પરથી જ તે પ્રદેશનું નામ દંડકારણ્ય બની ગયું છે। હે રઘુવંશના મુકુટરત્ન રામ, મને ખાતરી છે કે જ્યારે તમે આ વનમાં નિવાસ કરશો ત્યારે રાક્ષસોનો વિનાશ થઈ જશે અને શાપ દૂર થઈ જશે। તાપસો અને સાધકો ફરી ત્યાં રહેવા આવશે અને પોતાની તપસ્યામાં પ્રગતિ કરશે। આ સાફસુફીથી અને નિષ્પત્તિથી માનવ જાતિનો સર્વત્ર લાભ થશે। મારે તમને કહેવું જોઈએ કે શાપ આપનાર મુનિ પણ તમારા દર્શનથી સુખી થશે, કારણ કે ક્રોધ કર્યાનો તેમને પશ્ચાતાપ થાય છે। જ્યારે અગસ્ત્ય દંડકારણ્યની કથા પૂરી કરી ત્યારે રામ બોલ્યા કે ભલે હું એમ જ કરીશ, ત્યાં નિવાસ કરીશ। તેમણે અગસ્ત્ય મુનિની રજા લીધી અને સીતા તથા લક્ષ્મણ સાથે દંડકારણ્ય તરફ ગયા। તેમના જતા પહેલા અગસ્ત્ય પોતાની તપસ્યા વડે દિવ્ય ઉદ્ભવ સ્થાનોમાંથી પ્રાપ્ત કરેલા આયુધોને લાવીને રામના હાથમાં મૂક્યા। તે બોલ્યા, આ આયુધોને વાપરવાની મને ઈચ્છા નથી, હવે તે એવી યોગ્ય વ્યક્તિના હાથમાં આવ્યા છે કે જે પવિત્ર હેતુઓ માટે તેનો ઉપયોગ કરશે। રામ, તમે મારી ઢાલ છો, તમે મારું બળ છો, તમે મારું પરાક્રમ છો। આ આયુધો મને બચાવી નહીં શકે, પણ તમે મને બચાવી શકશો। મને તમારી કૃપા પ્રાપ્ત થઈ છે, જે સૌથી વધારે બળવાન આયુધ છે। તમે મારા આશ્રય છો, દુર્ગ છો, મારી છાતીનું અભેદ્ય બખ્તર પણ તમે જ છો। સીતા, રામ અને લક્ષ્મણ દંડકારણ્યમાં પ્રવેશ્યા કે તરત જ સૂકા વૃક્ષો લીલાછમ બની ગયા, તે કોમળ ખખડાટ કરતા પાંદડાઓના સમૂહોની આચ્છાદિત થઈ ગયા, દુર્બળ નિષ્પ્રાણ લતાઓ એકદમ જીવતી હાલતી અને સક્રિય બની ગઈ। તેમણે અનેક સુગંધી પુષ્પોને જન્મ આપ્યો, વન એકદમ મનોહર લીલુંછમ બની ગયું, તેમાં પુષ્કળ રંગબેરંગી પુષ્પો ખીલી ઉઠ્યા। તે ત્રણેય જણે પોતે નિવાસ કરી શકે તેવી જગ્યા શોધી કાઢી અને તે જગ્યા હતી પંચવટી, જે સ્થાનનો નિર્દેશ અગસ્ત્ય કર્યો હતો। ત્યાં તેમને વૃદ્ધ ગૃધરાજ જટાયુ મળ્યો, તે દશરથનો મહાન મિત્ર હતો। સ્વર્ગના દેવોને મદદ કરવા જ્યારે દશરથ યુદ્ધે ચડતા ત્યારે જટાયુ તેમની સાથે જ હતો। રામે જટાયુને દશરથના મૃત્યુના સમાચાર આપ્યા અને તેના શોકને દૂર કર્યો। રામે જટાયુને પોતાને વિશે, સીતા વિશે, લક્ષ્મણ વિશે અને પોતાના બીજા બે ભાઈઓ વિશે વાત કરી। તે ત્રણ જણે ગોદાવરીના તટે એક પર્ણકુટી બાંધવાનો નિર્ણય કર્યો। જટાયુ તેમનો ગાઢ મિત્ર બની ગયો। તેમની મારફતે તેમને તે પ્રદેશનું વધારે સ્પષ્ટ ચિત્ર પ્રાપ્ત થયું। તે રાત્રે તેઓ એક વૃક્ષ હેઠળ તાજગી મળે તેવી નિંદ્રામાં ઊંઘી ગયા।